એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સાહિત્ય અને કવિતાની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. ઘણીવાર એવું બને છે ને કે શબ્દો જે કહેતા હોય એનો સીધો અર્થ એક હોય, પણ એની પાછળનો ઇશારો, પેલો ગર્ભિત અર્થ, એ કંઈક સાવ જુદો જ હોય.
હા, બરાબર.
તો આ જે ગર્ભિત અર્થ છે એ આપણને સમજાય છે કેવી રીતે? શું એ ખાલી આપણા તર્ક, આપણા અનુમાનની રમત છે, કે પછી શબ્દોમાં જ એવી કોઈ ખાસ તાકાત રહેલી છે સૂચન કરવાની, જેને શાસ્ત્રોમાં વ્યંજના કહે છે?
બહુ રસપ્રદ સવાલ છે, અને આ સવાલ ખરેખર સદીઓથી આપણા ભારતીય કાવ્યશાસ્ત્રમાં ચર્ચાતો રહ્યો છે.
હા, એટલે જ આજે આપણે આ મુદ્દા પર થોડી વાત કરીશું. મુખ્યત્વે મહીમ ભટ્ટના વિચારો જોઈશું, જે માનતા હતા કે આ બધું અનુમાનથી જ સમજાય છે.
હા, એ અનુમાનવાદી હતા.
અને પછી એમની સામે જે દલીલો થઈ એના પર પણ ધ્યાન આપીશું. ખાસ કરીને એક અભ્યાસ છે, વ્યંજના અને અનુમાન, એક તુલનાત્મક અભ્યાસ. એમાં આ ચર્ચા સરસ રીતે રજૂ થઈ છે. તો ચાલો કોશિશ કરીએ આ ગૂંચ ઉકેલવાની.
ચોક્કસ. આ ખરેખર ભારતીય કાવ્ય મીમાંસાની એક બહુ જ ક્લાસિક અને મહત્વની ચર્ચા છે. મહીમ ભટ્ટ, જેઓ અનુમાનના જોરદાર હિમાયતી હતા, એમનું માનવું એવું હતું કે જુઓ, કાવ્યમાં શબ્દોનો જે મુખ્ય અર્થ હોય, વાચ્યાર્થ જા કે કહેવાય, એ સિવાય જે પણ વધારાનો અર્થ આપણને લાગે,
જે ગર્ભિત હોય,
હા, તેના માટે વ્યંજના જેવી કોઈ ત્રીજી અલગ શબ્દશક્તિ માનવાની જરૂર જ નથી. શું છે કે એમના મતે આજે સૂચિત અર્થ છે એ તો તાર્કિક પ્રક્રિયાથી, એટલે કે અનુમાન કરીને જ મળે છે. આપણે અમુક સંકેતો જોઈએ અને એના પરથી તર્ક લગાવીએ, એટલે પેલો અર્થ આપણને સમજાય.
અચ્છા, એટલે મહીમ ભટ્ટ એમ કહેવા માંગતા હતા કે આ કોઈ શબ્દોનો જાદુ નથી, પણ આપણા મગજની જે તર્ક કરવાની શક્તિ છે ને, એનું જ પરિણામ છે.
બરાબર.
જે ગર્ભિત અર્થ છે એ તર્કથી, અનુમાનથી જ સિદ્ધ થાય છે, કોઈ અલગ સૂચન શક્તિની જરૂર નથી.
એમને
બિલકુલ.
એમનો મુખ્ય ભાર એ જ હતો કે આપણે ખોટી રીતે શબ્દશક્તિઓની સંખ્યા શું કામ વધારવી જોઈએ. અભિધા એટલે કે સીધો અર્થ, અને લક્ષણા એટલે કે સંબંધના આધારે બીજો અર્થ.
હા, એ બે તો છે જ.
એ પછી ત્રીજી વ્યંજના એટલે કે સૂચન શક્તિ. એને સ્વીકારવાને બદલે તેઓ કહેતા કે લક્ષણા પછી જે પણ વધારાનો અર્થ દેખાય તે તો અનુમાનનો જ વિષય છે. અને એમણે પોતાના ગ્રંથ વ્યક્તિ વિવેકમાં, ખબર છે, ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. હા, અને એનાથી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને પરંપરાગત રીતે ધ્વનિવાદીઓ વ્યંગ્યાર્થ કહે છે, એટલે કે સૂચિત અર્થ, તે ખરેખર તો અનુમેય અર્થ જ છે, મતલબ કે જેનું અનુમાન કરી શકાય.
આ ખરેખર રસપ્રદ મુદ્દો છે, કારણ કે આપણે ઘણીવાર કવિતા વાંચતા હોઈએ ત્યારે એવું લાગે જ છે કે શબ્દો કહી રહ્યા છે એના કરતાં ઘણું વધારે કહેવાઈ રહ્યું છે. પેલું પ્રખ્યાત ઉદાહરણ છે ને, જે આ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે.
હા હા, પેલું ભ્રમ ધાર્મિક વાળું.
હા, બરાબર. એનો ઉલ્લેખ આપણા સ્ત્રોતમાં પણ છે. શ્લોક છે, ભ્રમ ધાર્મિક વિશ્રબ્ધ સ શુન્કોદ્ય મારિતસ્તેન ગોદાનિધિ કચ્છકુંજ વાસીના ધ્રુપ્ત સિંહેન. આનો અર્થ શું થાય અને આખી વાર્તા શું છે એની પાછળ?
હા, આ ઉદાહરણ આખી ચર્ચા સમજવા માટે બહુ જ મહત્વનું છે. જુઓ, સંદર્ભ કંઈક આવો છે. ગોદાવરી નદીના કિનારે એક કુંજ છે, એટલે કે ઝાડપાનથી ઘેરાયેલી એકાંત જગ્યા.
ઓકે.
હવે કોઈ સ્ત્રી માટે આ જગ્યા એના પ્રેમીને મળવાનું ગુપ્ત સ્થળ છે, પણ એક ધાર્મિક વૃત્તિના સાધુ છે, જેને શ્લોકમાં ધાર્મિક કહ્યા છે, તે ત્યાં આટા માર્યા કરે છે અને એમના મિલનમાં, મતલબ વારંવાર, વિઘ્ન નાખે છે.
અચ્છા.
હવે આ સાધુ છે ને, એ બહુ બહાદુર નથી. ગામનો એક કૂતરો છે, એનાથી એ બહુ ડરે છે. એટલે જ્યારે પેલો કૂતરો આસપાસ હોય ત્યારે સાધુ એ કુંજ બાજુ આવતા અચકાય.
સમજાયું.
એટલે આ પરિસ્થિતિમાં પેલી સ્ત્રી, જે સાધુને પોતાના સંકેત સ્થળથી દૂર રાખવા માંગે છે, તે સાધુને ઉદ્દેશીને કહે છે, હે ધાર્મિક, હવે તમે નિશ્ચિંત થઈને વિશ્વાસ રાખીને ફરો. પેલો કૂતરો જેનાથી તમે ડરતા હતા ને, એ તો આજે ગોદાવરી નદીના કિનારાના એક કુંજમાં રહેનારા એક ગર્વિષ્ઠ અભિમાની સિંહે મારી નાખ્યો છે.
ઓહો, એટલે વાત તો એમ કરી કે હવે ડરવાની જરૂર નથી, તમારો દુશ્મન એટલે કે પેલો કૂતરો તો ગયો, એટલે હવે નિરાંતે ફરો. પણ આ સાંભળીને તો એવું લાગે છે કે સ્ત્રી ખરેખર આવું કહેવા માંગતી નહીં હોય. અહીં કંઈક બીજો જ ઇશારો લાગે છે. સાધુ શું ખરેખર નિરાંતે ફરી શકશે ત્યાં?
બરાબર પકડ્યો. અહીંયા જ તો કાવ્યનો ચમત્કાર છે. કોણ બોલી રહ્યું છે? એક સ્ત્રી જે એકાંત ઈચ્છે છે. કોણ સાંભળી રહ્યું છે? એક ડરપોક સાધુ જે વિઘ્ન નાખે છે. પરિસ્થિતિ શું છે? પ્રેમીને મળવાની જગ્યા છે. આ બધું ધ્યાનમાં લઈએ ને એટલે તરત સમજાય કે સ્ત્રીના કહેવાનો સીધો અર્થ નથી લેવાનો.
હા, એનો ઈરાદો કંઈક જુદો લાગે છે.
બરાબર. એનો ખરો આશય, એનો ગર્ભિત સંદેશ એવો છે કે તમે અહીં ગામમાં ઘરઆંગણે ભલે નિરાંતે ફરો, પણ પેલી ગોદાવરીના કાંઠે જે કુંજ છે ને ત્યાં ભૂલથી પણ આવતા નહીં.
કેમ? કેમ કે ત્યાં આવે સિંહ છે.
થી પણ ભયાનક, સાક્ષાત સિંહનો ભય આવી ગયો છે. આજે ગર્ભિત નિષેધાત્મક અર્થ છે કે ત્યાં આવશો નહીં. મહિમ ભટ્ટ કહે છે કે આ અર્થ આપણને કોઈ વ્યંજના શક્તિથી નથી મળતો, પણ અનુમાનથી મળે છે.
અનુમાનથી કેવી રીતે?
એમની તાર્કિક દલીલ આ રીતે ચાલે છે. જુઓ, એક સામાન્ય નિયમ છે કે જ્યાં ભયનું કારણ, જેમ કે સિંહ હાજર હોય, ત્યાં ભીરુ એટલે કે ડરપોક વ્યક્તિ ભ્રમણ કરી શકે નહીં.
બરાબર.
હવે સ્ત્રીના કહેવા મુજબ ગોદાવરી તીરે આવેલા કુંજમાં હવે સિંહની હાજરી છે, માટે તાર્કિક રીતે શું ફલિત થાય? કે તે સ્થળ ભીરુ વ્યક્તિ એટલે કે પેલા સાધુ ના ભ્રમણ માટે અયોગ્ય છે. આ એક સીધું લોજિકલ સ્ટેપ થયું. સિંહ છે, ભય છે, ડરપોક માટે જવું યોગ્ય નથી. મહિમ ભટ્ટના મતે આ અનુમાનથી જ પેલો ના આવશોવાળો અર્થ નીકળે છે. વ્યંજનાની કલ્પના કરવાની જરૂર જ નથી.
દલીલ સાંભળવામાં તો તાર્કિક લાગે છે, સિમ્પલ લાગે છે, પણ શું ખરેખર આટલું સીધું ને સરળ છે? કાવ્યના અર્થો શું આવા તર્કના ચોકઠામાં બેસી જાય? મને લાગે છે કે અહીં બીજા આચાર્યોને, ખાસ કરીને જેઓ ધ્વનિ અને વ્યંજનાને મહત્વ આપતા હતા, એમને કંઈક વાંધો પડ્યો હશે.
બિલકુલ, અને ખૂબ જ જોરદાર વાંધો પડ્યો હતો. આચાર્ય મમ્મટ, જેઓ ધ્વનિ સિદ્ધાંતના મોટા સમર્થક હતા અને વ્યંજનાને, મતલબ કાવ્યનો આત્મા માનનારાઓમાંના હતા, એમણે મહિમ ભટ્ટના આ અનુમાનવાદનું ખૂબ સખત ખંડન કર્યું.
શું કહ્યું એમણે?
મમ્મટ કહે છે કે જુઓ, સાચું શુદ્ધ તાર્કિક અનુમાન ત્યારે જ શક્ય બને જ્યારે હેતુ એટલે કે કારણ, જેમ કે ધુમાડો, અને સાધ્ય એટલે કે જે સાબિત કરવું છે, જેમ કે અગ્નિ, આ બેની વચ્ચે એક અફર, નિશ્ચિત, સાર્વત્રિક સંબંધ હોય. શાસ્ત્રીય ભાષામાં આ સંબંધને વ્યાપ્તિ કહે છે. જેમ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ. આ નિયમ અટલ છે, એટલે જ ધુમાળા પરથી અગ્નિનું પાક્કું અનુમાન થાય.
બરાબર.
મમ્મટ કહે છે કે પેલી સ્ત્રીવાળા ઉદાહરણમાં મહિમ ભટ્ટે જે હેતુ અને સાધ્ય વચ્ચે સંબંધ બતાવ્યો, એમાં આવી કોઈ અટલ વ્યાપ્તિ છે જ નહીં.
કયો સંબંધ હતો એ?
હેતુ હતો સિંહનું હોવું અને સાધ્ય હતું ભીરુ વ્યક્તિ માટે ભ્રમણ અયોગ્ય હોવું. મમ્મટ પૂછે છે કે શું આ બે વચ્ચે કોઈ પાક્કો અતૂટ નિયમ છે? શું એવું હંમેશા બને જ કે જ્યાં સિંહ હોય ત્યાં ડરપોક માણસ જાય જ નહીં?
ના, એવું તો જરૂરી નથી.
બરાબર. મમ્મટ કહે છે ના, આવો કોઈ સાર્વત્રિક નિયમ નથી. અને એટલું જ નહીં, મહિમ ભટ્ટે જે હેતુ રજૂ કર્યો છે ને સિંહનું હોવું, એ તાર્કિક રીતે જ ખામી ભરેલો છે. મમ્મટે એમાં ત્રણ મુખ્ય તાર્કિક દોષો બતાવ્યા છે, જેને હેતવાભાસ કહેવાય.
કયા કયા?
પહેલો દોષ, અનૈકાંતિક અથવા વ્યભિચારી. મતલબ કે હેતુ અને સાધ્ય વચ્ચેનો સંબંધ અનિયમિત છે, કાયમી નથી. એવો કોઈ નિયમ નથી કે જ્યાં ભય હોય ત્યાં ડરપોક વ્યક્તિ ક્યારેય જાય જ નહીં. બની શકે કે ગુરુની આજ્ઞા હોય, કે પ્રેમિકાને મળવાની બહુ ઉત્કંઠા હોય, કે કોઈ બીજી મજબૂરી હોય, તો ડરપોક માણસ પણ જીવના જોખમે ભયવાળી જગ્યાએ જઈ શકે છે. એટલે સિંહ હોવો અને ભ્રમણ ન કરવો વચ્ચેનો સંબંધ તૂટી શકે છે. હેતુ વ્યભિચારી છે. બીજો દોષ વિરુદ્ધ, એટલે કે હેતુ ક્યારેક સાધ્યથી ઉલટું પણ સાબિત કરી શકે. મમ્મટ થોડી મજાકમાં કહે છે કે કદાચ એવું પણ બને કે જે સાધુ બિચારો કૂતરાથી ડરે છે તે એટલો વીર હોય કે સિંહથી બિલકુલ ન ડરે.
હા, બની શકે.
કદાચ વિચિત્ર લાગે, પણ તાર્કિક રીતે અશક્ય નથી. એટલે હેતુ સાધ્યની વિરુદ્ધ પણ જઈ શકે.
અને ત્રીજો દોષ,
અને આ સૌથી મહત્વનો છે, અસિદ્ધ અથવા સંદિગ્ધ. એટલે કે હેતુ પોતે જ સાબિત થયેલો નથી, શંકાસ્પદ છે. ગોદાવરીના કુંજમાં ખરેખર સિંહ છે એ વાત સાબિત ક્યાં થઈ છે?
હા, એ તો પેલી સ્ત્રીએ જ કહ્યું છે ને.
બરાબર. એનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી, કે નથી કોઈ બીજા અનુમાનથી સિદ્ધ થતું. આ તો ફક્ત પેલી સ્ત્રીના કહેવા પર આધારિત છે. અને એ સ્ત્રી કોણ છે? કદાચ કુલટા કે પરકિયા નાયિકા હોય જે પોતાના પ્રેમીને મળવા માટે, પોતાના સ્વાર્થ માટે સાધુને ડરાવવા ખોટું પણ બોલી રહી હોય.
એટલે એના વચન પર ભરોસો ન કરી શકાય.
હા, જો કહેનાર જ વિશ્વસનીય ન હોય તો તેના વચન પર આધારિત હેતુ સિંહનું હોવું પોતે જ અસિદ્ધ એટલે કે સાબિત થયા વગરનો શંકાસ્પદ બની જાય છે. અને જે હેતુ પોતે જ સિદ્ધ નથી તેના આધારે કોઈ નિશ્ચિત અનુમાન કેવી રીતે થઈ શકે?
વાત તો સાચી છે.
આ ત્રણ તાર્કિક દોષોને આધારે મમ્મટ ભારપૂર્વક કહે છે કે સાધુએ ત્યાં ન ભમવું એવો અર્થ શુદ્ધ તાર્કિક અનુમાનથી ક્યારેય સિદ્ધ થતો નથી. આ અર્થ તો શબ્દોની વ્યંજના શક્તિ દ્વારા જ સંદર્ભને કારણે આપોઆપ સૂચિત થાય છે. આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે કાવ્યના અર્થને સમજવા માટે શું ખાલી સૂકો તર્ક પૂરતો છે કે પછી કંઈક બીજું પણ જોઈએ?
ઓકે ઓકે, એટલે મમ્મટની દલીલો તો ઘણી મજબૂત લાગે છે. એમણે મહિમભટ્ટના તર્કની નબળાઈઓ બરાબર પકડી પાડી. પણ તો શું આનો અર્થ થયો કે મહિમભટ્ટ સાવ ખોટા હતા, અનુમાનનો કાવ્યાર્થ સમજવામાં કોઈ જ રોલ નથી? કે પછી જેમ આપણા અભ્યાસમાં સૂચવાયું છે, આખી ચર્ચા જ કદાચ મૂળ મુદ્દાથી થોડી ભટકી ગઈ હતી?
હા, આ એક સૂક્ષ્મ પણ મહત્વનો મુદ્દો છે. જે અભ્યાસ આપણે જોઈ રહ્યા છીએ તે સૂચવે છે કે કદાચ મૂળ ચર્ચા એ નહોતી કે સાધુએ ખરેખર ત્યાં જવું જોઈએ કે નહીં આ હકીકતનું અનુમાન કરવું. કાવ્યના ભાવક તરીકે આપણા માટે વધારે પ્રસ્તુત પ્રશ્ન કયો છે એ કે પેલી સ્ત્રી આવું શા માટે કહી રહી છે, એનો આશય શું છે, શું આપણે એ સ્ત્રીના ઈરાદાનું અનુમાન કરી શકીએ? અહીં કદાચ ગડબડ થઈ. મહિમભટ્ટ કદાચ હકીકતના અનુમાન પર ભાર મૂકી રહ્યા હતા, જ્યારે મમ્મટના વિરોધ પછી કદાચ એ સમજાયું કે ખરો મુદ્દો તો વક્તાના આશયને, એના ઈરાદાને સમજવાનો છે.
એટલે ફોકસ શિફ્ટ થયો.
હા, અને અહીં વક્તાના આશયનું અનુમાન કરવામાં કદાચ અનુમાનને થોડો અવકાશ મળે છે, પણ એ પેલું શુદ્ધ તાર્કિક અનુમાન નહીં હોય. જો આપણે શ્લોકની આસપાસની પરિસ્થિતિ એટલે કે કોન્ટેક્સ્ટ, બોલનાર કોણ છે સ્ત્રી, સાંભળનાર કોણ છે ડરપોક સાધુ, સ્થળ કયું છે સંકેત સ્થાન, આ બધી વિશિષ્ટ બાબતોને ધ્યાનમાં લઈએ તો કદાચ એક જુદા પ્રકારની વ્યાપ્તિ કે નિયમ બનાવી શકાય.
કેવો નિયમ?
જેમ કે એમ કહી શકીએ કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના સંકેત સ્થળમાં વિઘ્ન નાખનાર અને પાછા કૂતરા જેવા પ્રાણીથી ડરનાર સાધુને એવું કહે કે હવે ત્યાં કૂતરાને બદલે સિંહ આવી ગયો છે, ત્યારે આવા ખાસ સંજોગોમાં તેનો ઈરાદો લગભગ હંમેશા એ સાધુને સિંહનો ડર બતાવીને ત્યાં આવતો રોકવાનો જ હોય.
અચ્છા, એટલે કે વાત હવે ત્યાં સિંહ છે કે નહીં એના અનુમાનની નથી રહી.
ના,
પણ સ્ત્રી આવું કહી રહી છે કારણ કે તે ઈચ્છે છે કે સાધુ ત્યાં ન આવે એના અનુમાનની છે.
બરાબર.
સિચ્યુએશન અને સ્ત્રીની મનોદશા જોતા એનો ઈરાદો અહીં ન આવતો એવો છે એનું અનુમાન થાય છે. એના ઈરાદાનું અનુમાન, ભલે ઘટનાનું નહીં. પણ તો પછી આને શુદ્ધ અનુમાન કહી શકાય જેની વાત મહિમભટ્ટ કરતા હતા?
હા, અને આશયનું અનુમાન કહી શકાય. પણ અભ્યાસ સ્પષ્ટ કરે છે એમ આ ન્યાયશાસ્ત્રના જે કડક નિયમોવાળું શુદ્ધ તાર્કિક અનુમાન છે તે નથી.
કેમ નહીં?
કારણ કે ન્યાયશાસ્ત્રમાં અનુમાન માટે જે હેતુ જોઈએ એ સાર્વત્રિક અને વસ્તુલક્ષી હોવું જોઈએ. તેમાં પ્રકરણ, વક્તાનો આશય, સાંભળનારની મનોદશા જેવા વ્યક્તિલક્ષી અને પરિસ્થિતિલક્ષી પરિબળોને શુદ્ધ હેતુ ગણવામાં આવતા નથી. પણ છતાંય આપણે વ્યવહારમાં તો સતત આવા આશયના અનુમાન કરતા જ હોઈએ છીએ ને?
હા, એ વાત સાચી.
એટલે એ વાત પણ સાચી લાગે છે કે કાવ્યનો અર્થ સમજતી વખતે આપણા મનમાં અજાણતા જ આવી કોઈક અનુમાન જેવી પ્રક્રિયા ચાલતી હોય છે.
શું બીજા વિચારકોએ પણ આ પ્રકારના કદાચ ઓછા ફોર્મલ સંદર્ભ પર આધારિત અનુમાન વિશે વાત કરી છે?
હા, આપણે જે અભ્યાસનો આધાર લઈ રહ્યા છીએ તેમાં ઉલ્લેખ છે ગુજરાતી વિવેચક રાવી પાઠકે કાવ્યમાં થતા આવા અનુમાનને સ્વાર્થાનુમાન કહ્યું છે. એટલે કે ભાવક પોતાના માટે, પોતાની સમજણ માટે કરતો અનુમાન.
અચ્છા.
એ જ રીતે હિન્દીના મહાન વિવેચક આચાર્ય રામચંદ્ર શુક્લના પણ ઉદાહરણો અપાયા છે. જેમ કે એક પાંદડું હલતું નથી આ વાક્ય સાંભળીને હવાનો અભાવ છે એવું જે સૂચન મળે તેને શુક્લજી શેશ્વત અનુમાન કહે છે. અને પ્રાણીઓ નિશ્ચેષ્ટ થઈને બેઠા છે આ દૃશ્ય પરથી સ્થળ ખૂબ નિર્જન અને શાંત છે એવું જે સૂચન મળે તેને તેઓ વ્યવહારિક અટકળ, પ્રેક્ટિકલ સરમાઇઝ જેવું ગણે છે. આ બધું એ જ બતાવે છે કે ભલે શુદ્ધ નૈયાયિક અનુમાન ન હોય પણ એના જેવી માનસિક પ્રક્રિયાઓ કાવ્યાર્થ સમજવામાં ચોક્કસપણે ભૂમિકા ભજવે છે.
બરાબર.
પણ અહીં એક મહત્વનો ભેદ સમજવા જેવો છે. શુદ્ધ તાર્કિક અનુમાન હંમેશા એક નિશ્ચિત, એક જ સત્ય તરફ દોરી જાય. ધુમાળા પરથી અગ્નિનું અનુમાન થાય એમાં બે મત ન હોય. પરંતુ કાવ્યનો સૂચિત અર્થ, પેલો વ્યંગ્યાર્થ, એ આવો એક અને નિશ્ચિત નથી હોતો. સંદર્ભ બદલાય, ભાવકની સંવેદનશીલતા બદલાય તો એ જ કાવ્યમાંથી જુદી જુદી અર્થછાયાઓ પ્રગટી શકે છે. એક જ શ્લોકના અનેક અર્થો શક્ય બને છે.
હા, એ તો અનુભવ્યું છે.
આ પોતે જ બતાવે છે કે કાવ્યાર્થ ગ્રહણ કરવાની પ્રક્રિયા અનુમાન જેવી હોવા છતાં તે શુદ્ધ તાર્કિક અનુમાન નથી, કારણ કે તેનું પરિણામ અનિશ્ચિત, અનેકવિધ અને વ્યક્તિ સાપેક્ષ હોઈ શકે છે.
હવે એક બીજો મહત્વનો પ્રશ્ન મનમાં આવે છે. ધ્વનિ સિદ્ધાંતમાં રસનું સ્થાન તો સૌથી ઊંચું ગણાયું છે ને? કાવ્યનો અંતિમ ઉદ્દેશ ભાવકના ચિત્તમાં રસ જગાડવાનો છે.
બરાબર.
એમ કહેવાય છે કે કાવ્યમાં જે વર્ણન હોય, વિભાવ, પાત્રો, પરિસ્થિતિ, અનુભવ, હાવભાવ, ચેષ્ટાઓ વગેરે, એની સમજ અને ભાવકના મનમાં થતી રસની અનુભૂતિ, આ બે વચ્ચે અવિનાભાવી સંબંધ છે. એટલે કે વિભાવ અનુભવ વગેરે હોય તો રસ નિષ્પન્ન થાય જ.
હા, રસ નિષ્પત્તિનો સિદ્ધાંત.
તો શું આ સંબંધ પણ અનુમાન જેવો નથી? શું આપણે વિભાવ અનુભવ પરથી રસનું અનુમાન નથી કરતા?
આ ખૂબ જ સારો અને ઊંડો પ્રશ્ન છે, કારણ કે તે સીધો કાવ્યાનુભવના હાર્દને સ્પર્શે છે. ધ્વનિવાદીઓ આનો પણ ઉત્તર આપે છે. તેઓ કહે છે કે જુઓ, જ્યાં અવિનાભાવી સંબંધ હોય, એટલે કે એક હોય ત્યાં બીજું હોય જ, ત્યાં હંમેશા અનુમાન જ કામ કરતું હોય એવું જરૂરી નથી.
દાખલો,
એક બહુ સરળ પણ સચોટ ઉદાહરણ આપ્યું છે. આપણે જ્યારે કોઈ ફૂલનો રંગ અને આકાર, એટલે કે એનું રૂપ જોઈએ છીએ, ત્યારે તરત જ આપણને આ ફૂલ છે એવું જ્ઞાન થાય છે. રૂપનું જ્ઞાન અને ફૂલનું જ્ઞાન લગભગ સાથે જ થાય છે, અને બંને વચ્ચે અવિનાભાવી સંબંધ પણ છે. પણ શું આપણે રૂપ પરથી ફૂલનું અનુમાન કરીએ છીએ?
ના, એ તો સીધું દેખાય છે.
બરાબર. એ તો સીધું પ્રત્યક્ષ જ્ઞાન છે. એ જ રીતે કાવ્ય વાંચતી વખતે આપણે આ વિભાવ છે, આ અનુભવ છે, માટે હવે રસ ઉત્પન્ન થવો જોઈએ એવું કોઈ તાર્કિક અનુમાન માંડીને રસ નથી અનુભવતા. એ પ્રક્રિયા વધુ સહજ અને સીધી હોય છે. ઘણીવાર તો આપણને એ અવિનાભાવી સંબંધનું સભાનપણે સ્મરણ પણ નથી હોતું. આપણે કોઈ બીજાના હાવભાવ જોઈને એના મનમાં કયો ભાવ જાગ્યો હશે, જેમ કે શોક, પ્રેમ, ક્રોધ, એનું અનુમાન જરૂર કરી શકીએ. કોઈને રડતો જોઈને આપણે એના દુઃખનું અનુમાન કરી શકીએ.
હા, બરાબર.
પરંતુ ભાવકના પોતાના ચિત્તમાં જે રસનો અનુભવ થાય છે, શૃંગાર, કરુણ, વીર, હાસ્ય વગેરે, જે એક પ્રકારની ભાવનાત્મક સ્થિતિ છે, એક અલૌકિક આનંદની અનુભૂતિ છે, તેનું અનુમાન ન થઈ શકે. એ તો સીધો અનુભવ છે, જેમ આપણે મીઠાશનો સ્વાદ ચાખીને જાણીએ છીએ, એનું અનુમાન નથી કરતા.
અચ્છા.
શ્રી સુરેન્દ્રનાથ દાસગુપ્તે જેમના શબ્દો અભ્યાસમાં ટાંક્યા છે, આ વાત બહુ સરસ રીતે કહી છે. ઇટ ઇઝ નોટ એન અવેરનેસ બટ એન ઇમોશનલ એનલાઇટનમેન્ટ. રસ એ માત્ર કોઈ તથ્યની જાણકારી નથી, પણ એક ભાવનાત્મક ઉદ્બોધન છે, ચિત્તનો એક વિશેષ આસ્વાદમય અનુભવ છે.
એટલે કે કદાચ વસ્તુ ધ્વનિ જ્યાં કોઈ તથ્ય સૂચવાતું હોય, જેમ કે પેલા શ્લોકમાં ત્યાં ન આવતો, કે અલંકાર ધ્વનિ જ્યાં કોઈ અલંકાર સૂચવાતો હોય, એના કિસ્સામાં ભલે સૂક્ષ્મ રીતે અનુમાન જેવી કોઈ પ્રક્રિયા કામ કરતી હોય,
બની શકે,
પણ કાવ્યના પરમતત્વ એવા રસના અનુભવમાં અનુમાનને કોઈ સ્થાન નથી. રસાનુભૂતિ તર્કથી પર છે, એમ જ ને?
બરાબર. રસનો અનુભવ સાક્ષાત, પ્રત્યક્ષ અને ભાવનાત્મક છે. તે તાર્કિક દલીલો અને અનુમાનનો વિષય બની શકે નહીં. અને આ જ બિંદુ પર મહિમ ભટ્ટનો અનુમાનવાદ કદાચ સૌથી વધુ મર્યાદિત સાબિત થાય છે, કારણ કે તે કાવ્યના સર્વોચ્ચ આનંદ, રસાનુભૂતિને સમજાવી શકતો નથી, જ્યારે વ્યંજના દ્વારા આ અનુભવને સહજ રીતે સમજાવી શકાય છે.
તો આ બધી ચર્ચાના અંતે આપણે ક્યાં પહોંચ્યા? શું વ્યંજના નામની અલગ શબ્દશક્તિને સ્વીકાર્યા વગર ચાલે એમ નથી? શું એવું ન કહી શકાય કે આ જે સૂચિત અર્થ છે એ શબ્દ અને અર્થના જે અનેક ચમત્કારો કે વૈચિત્ર્યો હોય છે એમાંનો જ એક છે? કદાચ પહેલાના અલંકારિકો એનું અલગથી વર્ણન નહોતું કર્યું, પણ એના માટે અલગ શક્તિ માનવાની જરૂર નથી.
અભ્યાસમાં રજૂ થયેલી દલીલ મુજબ આ વાત પણ વ્યંજનાને ટાળી શકતી નથી. ભલે તમે વ્યંગ્યાર્થને અર્થનું એક વૈચિત્ર્ય કહો, પણ કાવ્યમાં અને ભાષામાં પણ આ સૂચિત અર્થનું મહત્વ એટલું બધું કેન્દ્રીય અને વ્યાપક છે કે તેને એક અલગ અને મહત્વપૂર્ણ અર્થ પ્રકાર તરીકે સ્વીકારવો જ પડે. અને જો તમે વ્યંગ્યાર્થને આ સૂચિત અર્થને સ્વીકારો છો, તો પછી તાર્કિક રીતે તેને પ્રગટ કરનાર કોઈ કારણ, કોઈ શક્તિ, પછી ભલે તમે એને વ્યંજના કહો કે બીજું કોઈ નામ આપો, તેને પણ સ્વીકારવી જ પડે. કારણ કે કાર્ય હોય તો કારણ હોવું જ જોઈએ. આ રીતે વ્યંજનાની સ્વીકૃતિ અનિવાર્ય બની જાય છે, ભલે તેના સ્વરૂપ વિશે મતભેદ હોય.
સરસ. આ ખરેખર બહુ ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા થઈ. તો આજના આ સંવાદમાંથી આપણા શ્રોતાઓ માટે મુખ્ય કયા મુદ્દાઓ તારવી શકાય જે તેમને યાદ રહે, શું કહીશું?
ચોક્કસ. પહેલો અને મુખ્ય મુદ્દો તો એ કે સાહિત્ય અને કવિતામાં શબ્દોના સીધા અર્થની પેલે પાર જે ગર્ભિત અર્થ છુપાયેલો હોય છે એને સમજવાની પ્રક્રિયા શું છે? શું તે શુદ્ધ તર્ક અને અનુમાનનું પરિણામ છે, જેમ મહિમ ભટ્ટ માનતા હતા, કે પછી તે શબ્દોમાં રહેલી એક વિશિષ્ટ સૂચન શક્તિ એટલે કે વ્યંજનાનું ફળ છે, જેમ મમ્મટ અને અન્ય ધ્વનિવાદીઓ માનતા હતા? આ ભારતીય કાવ્યશાસ્ત્રનો એક પાયાનો અને સદાબહાર પ્રશ્ન છે.
બરાબર. બીજો મુદ્દો.
બીજું, આપણે જોયું કે શુદ્ધ તાર્કિક અનુમાન એના કડક નિયમો સાથે કદાચ કાવ્યના બધા જ ગર્ભિત અર્થો અને ખાસ કરીને રસ જેવી ભાવનાત્મક અનુભૂતિને સમજાવી શકતું નથી. મમ્મટે બતાવેલી પેલી તાર્કિક ખામીઓ એ સ્પષ્ટ કરે છે. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે અનુમાન જેવી પ્રક્રિયાઓ અર્થઘટનમાં બિલકુલ ભાગ નથી ભજવતી. ખાસ કરીને વક્તાના આશયનું અનુમાન, સંદર્ભ અને પરિસ્થિતિના આધારે કરવામાં આવતી પેલી વ્યવહારિક અટકળ, આ બધું અર્થ સમજવામાં મહત્વનો ભાગ ભજવે છે.
એટલે કે અર્થઘટન એ એક જટિલ પ્રક્રિયા છે.
બરાબર. આખી ચર્ચા આપણને શીખવે છે કે અર્થ કેટલો જટિલ, બહુસ્તરીય હોય છે અને તેને સમજવા માટે માત્ર શાબ્દિક અર્થથી ઘણું આગળ વધવું પડે છે.
અને અંતે એક વિચારવા જેવો મુદ્દો જે આ પ્રાચીન ચર્ચાને આજના સમય સાથે જોડે છે.
હા, એ છે કે અનુમાન અને સૂચન, વ્યંજના વચ્ચેનો આ ભેદ અને સંઘર્ષ આપણને આજના સંદેશાવ્યવહાર વિશે શું શીખવી શકે? જરા વિચારીએ. આપણે રોજબરોજ વોટ્સએપ મેસેજ વાંચીએ છીએ, સોશિયલ મીડિયા પોસ્ટ જોઈએ છીએ કે કોઈની સાથે વાત કરીએ છીએ, ત્યારે શું આપણે ફક્ત શબ્દો જ પકડીએ છીએ કે પછી મોકલનારનો ઈરાદો, એનો ટોન, આપણો તે સમયનો મૂડ, અગાઉનો સંદર્ભ, આ બધું ધ્યાનમાં લઈને એક પ્રકારનું અનુમાન કે અટકળ લગાવીએ છીએ?
હા, એવું તો કરીએ જ છીએ.
કદાચ આ પ્રાચીન ભારતીય ચર્ચા આપણને આપણી પોતાની આધુનિક, ખાસ કરીને ડિજિટલ યુગની ગેરસમજો અને અર્થઘટનની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. ક્યાં સુધી શબ્દનો અર્થ અને ક્યાંથી શરૂ થાય છે સંદર્ભ અને સૂચનનો ખેલ, એ વિચારવા જેવું છે.
ખૂબ સરસ. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.